તારીખ 16/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164
જાણે છે થોડી વિચાર જ્ઞાનમાં આત્મા છે એના દ્રગુણ પર્યાય છે એની વાતો અધ્યાત્મની વાતો બધું ઉપયોગમાં સમજાય છે પણ એ ઉપયોગમાં પોતા પોતે પોતાને જ્ઞાનરૂપ વસ્તુ છે એનું જાણવું તે સ્વાનુભવ છે એ વસ્તુ જ્યાં સુધી બનતી નથી ત્યાં સુધી જે પારમાર્થિક આત્માને લાભ છે અથવા સુખ છે અતિન્દ્રિય સુખ છે અતિન્દ્રિય આત્મિક આનંદ છે એ વસ્તુ અનુભવ ગોચર થતી નથી આ સ્થળે ઊંડા ઉતરવાનો અર્થ એ છે કે જ્યાં સુધી જ્ઞાનરૂપ વસ્તુ પોતાના ઉપયોગમાં ન જણાય ત્યાં સુધી ત્યાં જ જાણવાનો પ્રયત્ન ચાલુ રાખે સામાન્ય રીતે ઉપયોગ એમ સમજવામાં આવે છે આ બધું જાણે છે તે ઉપયોગ એ ખ્યાલ છોડવા જેવો છે ઉપયોગમાં જ ઉપયોગ અવલોકન કર્યા કરે ઉપયોગ પોતે પોતાનું અવલોકન કર્યા કરે તો શરૂઆતમાં તો અથવા તો જે પરિસ્થિતિ ચાલુ છે એમાં તો એ જ જણાશે કે મારો ઉપયોગ અનેક નિયમ પ્રત્યે જાય છે કાંઈ આ અભ્યાસ ચાલુ રાખે કેમકે પોતાનો હેતુ અનેક નિયમને જાણવાનો નથી સ્વપર પ્રકાશકપણાને લીધે અને અનાદિની સ્વરૂપ સ્થિરતા નહીં હોવાને લીધે અને નહીં હોવાથી ઉપયોગની ચંચળતાના સદભાવને લીધે ઉપયોગ તો બહાર જવાનો અનેક નિયમ પ્રત્યે જવાનો પણ એ ઉપયોગનું સ્વરૂપ નથી હવે જ્યારે એક ઉદ્દેશ નક્કી કર્યો પોતે કે મારે મારા સ્વરૂપને જાણવું છે અને અનુભવી પુરુષ જ્ઞાની પુરુષ એમ કહે છે કે તારું સ્વરૂપ તો તારા ઉપયોગમાં છે અને તું ઉપયોગમાં જો તને તારું સ્વરૂપ જણાશે ત્યારે પોતાના ઉપયોગમાં પોતાના સ્વરૂપને જાણવાના ઉદ્દેશથી પોતાના ઉપયોગને જોવે કોણ જોવે ઉપયોગ પોતે જ જોવે જોનાર પણ ઉપયોગ અને જેમાં જોવું છે એ પણ પોતે ઉપયોગ ક્યાં સુધી જોવે કે જ્યાં સુધી જ્ઞાનરૂપ વસ્તુ ન જણાય ત્યાં સુધી આ પ્રયત્ન અને આ અભ્યાસ ચાલુ રાખે તો આ વિષયની સફળતા થાય એવું છે અપેક્ષિત વાત ભાવના પાત્રતાની તો છે જ એ વગર તો અમસ્તું પણ આ પ્રકારનું અવલોકન છે એ શક્ય જ નથી ભલે સમજમાં આવ્યું હોય કે આવું અવલોકન કરવું જોઈએ પણ થઈ નહીં શકે પણ જો યથાર્થ ભાવનાને પાત્રતામાં જીવ આવી ગયો અને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય એના એને આ કામ કરવું છે ને ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને કોને જાણવી છે કે જેને જ્ઞાનરૂપ વસ્તુનો અનુભવ કરવો છે એને પ્રાપ્ત કરવું છે એની વાત છે એવો જીવ જ્યારે પોતે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને શોધે છે પૂજે છે ત્યારે એની શોધ નિષ્ફળ નથી જતી
મૂળમાં ભાવના અને પાત્રતા
અવલોકન નહીં થાય હજી તો અવલોકન કરશે ત્યારે પેલા તો એમ લાગે છે કે ઉપયોગ ઘણો ભમે છે ઉપયોગનું ભ્રમણ કાંઈ થોડું નથી અને આટલું બધું ભ્રમણ હોવા છતાં ઉપયોગનું આટલું બધું ભ્રમણ હોવા છતાં આ આત્માને થાક કેમ નથી લાગતો, એ બધા પડખા થોડા થોડા સમજવામાં આવશે, પોતાના અવલોકનથી સમજવામાં આવશે. પછી એ જ ઉપયોગ પોતાના વિભાવ ભાવોને જાણવામાં પણ અવલોકનનું કામ કરશે. ઉદ્દેશ પોતાના આત્માને જાણવાનો હોવાથી પછી સરવાળે ઉપયોગમાં જાણરૂપ વસ્તુ હોવાથી, જ્યાં સુધી ઉપયોગમાં જાણરૂપ વસ્તુ ન જણાય ત્યાં સુધી જાણવાનો પ્રયત્ન. જાણરૂપ વસ્તુ ઉપયોગની બહાર નથી, માટે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે એ પ્રયત્ન એને ચાલુ રાખે છે. આ તો એક કોઈ હીરો ખોવાઈ ગયો હોય એના જેવી વાત છે, કે ઘરમાં હીરો ખોવાઈ ગયો છે તો ઘર બહાર ગોતવાનો સવાલ નથી. ઘર છોડીને બહાર ગોતવાનો પછી સવાલ, જ્યારે પોતાને ખબર છે કે એક કલાક પહેલાં અહીંયા આ હીરો હતો ડાબલીમાં અને અત્યારે નથી, આપણે ડાબલી લઈને ક્યાંય બહાર ગયા નથી, જોતાં જોતાં પડી ગયો છે બરાબર છે, ત્યાં આંખમાંથી જ પડી ગયેલો છે. હવે પડી ગયો છે ઘરમાં, પોતાના હાથે પડી ગયો છે, તો બહાર શોધવા જવાનો તો પ્રશ્ન રહેતો નથી. એમ અનુભવી પુરુષનું આ વચન છે કે તું જ્ઞાનરૂપ વસ્તુને જો તારે જાણવી હોય, આત્માને અનુભવ કરવો, જાણવું નામ અનુભવ કરવો, તો ઉપયોગમાં જ શોધ એને, ન રાગમાં શોધ, ન શાસ્ત્રમાં શોધ, ન કોઈ બીજા સ્થાને શોધ, કોઈ તીર્થમાં શોધ, કોઈ તીર્થ ક્ષેત્રમાં, કોઈ પર ક્ષેત્રમાં, પરદ્રવ્યમાં, પરભાવમાં કાંઈ શોધવાનો પ્રશ્ન નથી. અંતરમાં જ ખોજ કરવાની છે, તે ઉપયોગમાં ઉપયોગ પોતે જ ખોજ કરવાનો. આ એક આ સ્થળે જો જીવ ઊંડો ઉતરે તો પણ કામ કરી જાય એવું છે. અનંતકાળે જે કામ નથી કર્યું એ કામ કરી જાય છે. અનુભવ પ્રકાશમાં આવા ટુકડા ઠામ ઠામ આવે છે. આ રીતે કોઈ વિશેષ અટપટી વાતોમાં કે અટપટી વિચારમાં પણ જીવને ઉપયોગને લઈ જવાનો સવાલ નથી રહેતો. બહુ સીધી સાદી સરળ સુગમ કાર્ય પદ્ધતિ પ્રેક્ટિકલ સાઇટની જેને કહીએ આ છે, તારા જ ઉપયોગમાં જ્ઞાન વસ્તુ ઉદાહરણ. કેમ કે ગુણનું કાર્ય એના પર્યાયમાં છે, વસ્તુનું કાર્ય એના પર્યાયમાં છે. અનંત ગુણ હોવા છતાં બીજા બધા ગુણનું વિકલ્પ પરિણામ હોવાથી ક્યાંયથી વસ્તુનો પત્તો નથી લાગતો. એ જ્ઞાનમાં અવિકૃતપણું છે, વિકૃતપણું પણ છે સંસાર અવસ્થામાં, મિથ્યાત્વ અવસ્થામાં, અને એ અવસ્થામાં અવિકૃતપણું પણ છે. તો વિકૃતપણું છે તો સમજીને છોડી દેવા જેવી છે, જે અવિકૃતપણું છે ત્યાંથી સ્વરૂપનું ગ્રહણ થાય છે. વિકૃતપણું એટલે શું છે કે જ્ઞાનમાં જે ભ્રમ છે, જ્ઞાનનો જે ઉપયોગની ચંચળતા છે, એ આદિ પ્રકારે જે વિભાવ છે, બધા વિભાવ છે, એનું સ્વરૂપ નથી જ્ઞાનમાં. એ જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી. જ્ઞાનનું મૂળ સ્વરૂપ તો પોતે પોતાને અનુભવે એ જ જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે. સસંવેદન માર્ગે એ જ જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે.
જીવની સંસાર અવસ્થામાં બંને સાથે રહે છે જ્ઞાન. જીવની સંસાર અવસ્થામાં જ્ઞાનના બંને સ્વરૂપો સાથે રહે છે.
જ્ઞાનનું બે સ્વરૂપ છે, ભાવ પણ છે અને સ્વભાવ પણ છે. જો સ્વભાવ ન હોત તો કોઈને પત્તો ન લાગે. જો સ્વભાવ જ્ઞાનમાં આંશિકપણે પણ વ્યક્ત ન હોત, આંશિકપણે એટલા માટે છે કે વિભાવ છે માટે પૂરેપૂરો નથી સ્વભાવ. અને મૂળ શું છે કે અંશ ઉપરથી આખા અંશને ગ્રહણ કરવાની જ્ઞાનનું સામર્થ્ય છે, જ્ઞાનમાં શક્તિ છે. એટલે એક અંશ ઉપરથી પૂરા સ્વભાવને પોતે ગ્રહણ કરી લે છે. હવે જો જ્ઞાનમાં ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે તો પછી કેવો જણાય છે, જ્ઞાનરૂપ વસ્તુ કેવો જણાય છે કે અનંત મહિમાનો ભંડાર ખાણાથમાં આવે છે. કહેવાય છે કે સ્વરૂપ ભાવભાષણ છે, પણ એનું બીજું નામ એ છે કે અનંત ગુણની ખાણ જે છે એનો પત્તો લાગે છે. ખાણમાં ઉતરશે પછી, પણ ખાણ અહીંયા છે ખબર પડી ગઈ. અનંત ગુણ રત્નોની ખાણ ભરેલી છે અને અહીંયા છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી. પોતામાં જ છે, કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નથી. અનંત મહિમાનો ભંડાર, સાર. સાર એટલે સારભૂત, સારભૂત એટલે સુખરૂપ અવિકાર, જેમાં વિકારનો એક અંશ પણ નથી. કોઈ એનો કોઈ પણ પડછાયો પ્રતિબિંબ પણ ત્યાં નથી, એવો અવિકાર અપાર શક્તિથી મંડિત મારો સ્વરૂપ છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે ત્યારે મારું સ્વરૂપ કેવું છે, એ આમ જ્ઞાનરૂપ વસ્તુ એટલે મારું સ્વરૂપ કે અનંત મહિમાનો ભંડાર હું છું, આખા જગતમાં સારભૂત મારું જ સ્વરૂપ છે, ત્રણેય કાળે અવિકારી મારું સ્વરૂપ છે, અપાર શક્તિથી જેનો કોઈ પાર સીમા નથી હદ નથી બેહદ શક્તિથી ભરેલું મારું સ્વરૂપ છે, એવો ભાવ પ્રતીતિ વડે કરે, પ્રતીતિ સહિત કરે, એવો ભાવ એમ વિશ્વાસ વિના નથી, એનો વિશ્વાસ આપે છે. આ વિશ્વાસ એ એક એવો વિશ્વાસ છે કે 14 બ્રહ્માંડ હલી જાય, પોતાનો વિશ્વાસ માના હાલે, એવો વિશ્વાસ સહિત એવો ભાવ કરે છે. પછી ધ્યાન ધરે નિશ્ચય થાય, એમ જ્ઞાનમાં જાણે કે જો આનું ધ્યાન ધરવામાં આવે તો અવશ્ય એમાં ઠરી જવાયું છે, અથવા જગતમાં ઠરવાનો ઠામ જ આ એક છે. ઉપયોગે ભ્રમણ ઘણું કર્યું અને ઉપયોગ ભ્રમો તો પણ ક્યાંય ઠરીને ઠામ નથી થયું. કોઈ જગ્યાએ સારું લાગ્યું, કોઈ જગ્યાએ સારું ન લાગ્યું, પણ તોય ક્યાંય ઉપયોગ ઠરીને ઠામ થયો નથી. આ એક એવું સ્થાન છે પોતાનું સ્વરૂપ કે એમાં ઉપયોગ સદાયને માટે સ્થિર રહે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એમ જ્ઞાન જાણે છે. કાર્ય ભલે પછી થશે, એવી અંતિમ અવસ્થા તો સિદ્ધપદની છે. જ્ઞાન એમ પ્રથમથી જ જાણે છે આ મારું ઠરવાનું સ્થાન છે, બીજું કોઈ મારે ઠરવાનું સ્થાન આ જગતમાં નથી.
પોતાના ઘરમાં
સ્વસ્થાન છે, બહુ મધુર વાતો છે આ બધી. અનુભવ પ્રકાશ મીઠાશ ઘણી છે એમાં, તે ધુંધારી તમે વાંચો બહુ મીઠાશ છે. ભાષામાં બહુ ગ્રંથ ધુંધારી વાંચે બહુ મીઠી ભાષા છે. નિજરૂપ જ્ઞાનને જ અનુપમ, નિજરૂપ જ્ઞાનને જ અનુપમ સ્વરસ્વ જાણે. નિજ સ્વરૂપ અથવા પોતાના સ્વરૂપ જ્ઞાનને જ, આત્મજ્ઞાનને જ, સમ્યક જ્ઞાનને જ, અનુભવ જ્ઞાનને જ અનુપમ પદનું સર્વસ્વ જાણે. આ અનુપમ પદ જે સર્વોત્કૃષ્ટ સિદ્ધ પદ છે એનું મૂળ્યું આ જ્ઞાનમાં છે, અનુભવ જ્ઞાનમાં છે, સ્વરૂપ જ્ઞાન રહેલું છે એમ પણ જ્ઞાન જાણે. ધ્યાન ધરે નિશ્ચળતા થાય એમ જાણે, અને આવું જે આત્મજ્ઞાન છે એ જ અનુપમ પદનું એટલે સર્વોત્કૃષ્ટ પદનું સર્વસ્વ છે એટલે મૂળ છે એમ જાણે, અથવા મૂળ કારણ છે એમ જાણે. આ સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરી સંસારી દુઃખી થયા. આવા સ્વરૂપ જ્ઞાન વિના સંસારમાં સંસારી જેવું જે દુઃખી થયેલા છે એ પરમાપુતાપણાની માન્યતા કરી લે, પછી શરીરમાં સંયોગમાં બધી જગ્યાએ પરમાપુતાની માન્યતા કરી અને સંસારી જેવા દુઃખી થયા. તે પરની માન્યતા કેવી રીતે મટાડે તે કહેવામાં આવે છે. આ જે પ્રશ્ન ફરીને વેદના વિશે જોશે. કેમ કે પરમા સ્વપણાની માન્યતા તો દ્રઢ થઈ ગયેલી છે. આ માન્યતાને દર્શનમો કહે છે અથવા મિથ્યાત્વ કહે છે અને તે નિવિડ થયેલો છે, સાધારણ નથી. પણ અનંતકાળથી જેનું પરિણમન થઈને ઘટ્ટ થઈ ગયેલો દર્શન હોય છે, નિવિડ એટલે ઘટ્ટ થઈ ગયેલો છે, તો એને કેવી રીતે મટાડે? અનંતકાળથી ઘટ્ટ થયેલો અને એવા રૂઢ સંસ્કાર હોવા છતાં પરમા સ્વપણાની માન્યતાના આત્માનો પ્રયત્ન જેથી શરૂ થાય છે ત્યારે એ બરાબર ટાળી શકે છે, એને ટાળવામાં કોઈ અશક્ય પણ નથી કે ન થઈ શકે એવી ચીજ નથી કે અનંતકાળથી એમ થયું છે માટે અનંતકાળ લાગે એવું પણ નથી. આ એક આત્માની શક્તિની વિશેષતા છે કે અનંતકાળના દર્શનોની નિવિડપણાને ઘટપણાને તોડવામાં બહુ લાંબો સમય લાગતો નથી. જો જીવ પાત્રતામાં આવે તો 6 મહિના ઉત્કૃષ્ટ સમય લીધો છે. ઉત્કૃષ્ટ સારી એવી પાત્રતામાં તો 6 મહિનાથી વધારે સમય નથી. ક્યાં અનંતકાળ દર્શનના પરિણામની જે ઘટપણું થયું છે, ક્યાં અનંતકાળના એ દ્રઢ થયેલા સંસ્કાર, દ્રઢ થયેલો ભાવ અને 6 મહિનામાં એના ભૂકા કાઢે આત્માનું સામર્થ્ય. એટલે એક દ્રષ્ટાંત એવો લીધો છે શાસ્ત્રમાં કે આત્મા તો સિંહ જેવો છે અને એને જે વિભાવ ચોંટેલા છે, મલિનતા ચોંટેલી છે, એ તો સિંહ ઉપર બેઠેલા બધા મચ્છરા છે. મચ્છરની ભલે મચ્છર અસંખ્ય બેસી ગયા છે એની ના નથી, કેમ કે અનાજીનો સિંહ સૂતો છે. એટલે મચ્છર એટલા બધા બેસી ગયા છે કે જાણે મચ્છર જ મચ્છર દેખાય છે, સિંહનું કલેવર જ દેખાતું નથી. સમજી ગયો એકવાર, એટલા બધા મચ્છર બેઠા છે. પણ એ અસંખ્ય મચ્છરની તાકાત ભેગી કરો તો સિંહની તાકાતના પ્રમાણમાં એની તાકાત કેટલી? કાંઈ જ નહીં. એનું કઈ સામે સરખામણી કરવાનો સવાલ જ ઉભો નથી. કેમ કે સિંહ જ્યાં જેવો જાગૃત થઈને હલચલ કરવા માંડે છે, અરે મારા ઉપર આટલું બધું શું, આ થર કેમ જાયમાં છે? મચ્છરોના થર, અસંખ્ય મચ્છરોના થર લાગ્યા હોય, ત્યાં સિંહનું કલેવર ના દેખાતો, મચ્છર જ મચ્છર દેખાતા. પણ એ ખાલી નિંદ્રામાંથી જાગૃત થઈને આમ હળાક કરે જેને કહે છે, ત્યાં કેટલા ઉડી જાય કેવું મુશ્કેલ છે. કલ્યાણ કરી જ લેવું છે. હવે આ મારું જે ધ્યાન ગયું કે મારે મારું કલ્યાણ કરવું જોઈએ અને એ વાત ચૂકવી ન જોઈએ, એટલું જે ધ્યાન ગયું ને ઘણું સાફ સફાઈ થઈ જાય છે. એને સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય કહીએ છીએ આપણે. બે વાત કરી તો એક સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય અને એક મૂળ સ્વરૂપનું લક્ષ્ય. એમાં પહેલું સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય છે. એક લક્ષ્ય તો સુગમતા થઈ જાય છે, પાત્રતામાં જીવ આવી જાય છે એટલે માર્ગને સરળતા સુગમતા થઈ જાય છે. વિભાવ કાઢવા કઠણ છે એ વાત નહીં રહે એને માટે. જે ખરેખર તૈયાર થયો છે પોતાનું કલ્યાણ કરવા માટે એને તો કલ્યાણ થવાનું જ છે. ન થવાનો પ્રશ્ન જ નથી. અંતરની ભાવના તો નિષ્ફળ જતી જ નથી, સૌ પ્રમાણ કરે તો એ વાત નક્કી જ છે. અનુભવ ગમ્ય વિષય લીધો છે બે શ્રી તો એ તો અનુભવ, એટલે એ તો કાંઈ નથી. પછી જે અનાદિ દ્રઢ થઈ ગયેલું છે, થર જામેલા છે, એ નીકળવામાં પાત્રતામાં આવ્યા પછી 6 મહિના છે. એટલે આ લક્ષ થયા પછી 6 મહિના, એ પણ મેક્સિમમ 6 મહિના લાગે એવું નથી. એવા વીર્યવંત જીવો છે, થયા છે અને હોય છે કે દિવસોમાં કલાકોમાં પણ કામ કરી લે છે, મહિના નથી લાગતા એવા પણ છે. આ તો બહુ મંદ વીર્યવાળા જીવોનો લિમિટ બાંધી છે. તીવ્રતા વાળાની લિમિટ આ નથી બાંધી, મંદ વીર્યવાળાની આ મર્યાદા બાંધી છે 6 મહિના. અને તે પણ અતિશય મંદ વાળાને, સામાન્ય મંદ વાળા હોય તો 2-4 મહિનામાં કામ કરે, અતિશય મંદ હોય ને 6 મહિના એવું કામ છે. આથી સુંદર સરળ સુગમ માર્ગ બીજો કયો હોય શકે? અનંતકાળ સુધી નુકસાન કર્યું અને એ નુકસાનને વાઇપ ઓફ કરતા ને નફો કરતા વાર નહીં. કેટલું સરળ ને સુગમ ગણાય. સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરી સંસારે દુઃખી થયા તે પરની માન્યતા કેવી રીતે મટે તે કહેવામાં આવે છે. એ માન્યતા કેવી રીતે મટાડવી, આ માન્યતા ઉપરથી વિષય કીધો. માન્યતા એટલે દર્શનનો છે આ, અને અનંત સંસારનું મૂળ કારણ આ દર્શન દર્શનનું અથવા આ માન્યતા છે. પરની માન્યતા એટલે પરને સ્વપણે માનવું, તે પરની માન્યતા, પરમા સ્વરૂપની માન્યતા, એ માન્યતા તોડવામાં ભેદ જ્ઞાન વડે, ભેદ જ્ઞાન એક જ ઉપાય છે, ભેદ જ્ઞાન વડે પર અને નિજના અંશને ન્યારા ન્યારા જાણે. ભેદ જ્ઞાન વડે એટલે બે વચ્ચે જુદાય છે એનું જ્ઞાન, માત્ર વાંચીને નહીં વિચારીને નહીં પણ પ્રયોગાત્મકપણે આ બે જ્ઞાનનો વિકાર ચાલવો જોઈએ. અને એ બે જ્ઞાનનો પ્રકાર જો પ્રયોગાત્મક જાણે ત્યારે આ એક પરિસ્થિતિ ઊભી થાય છે કે પરના અંશે અંશને તપાસવામાં આવે છે, પોતાના અંશોને પણ તપાસવામાં આવે છે. અને એ તપાસતા માલુમ પડે છે કે ખરેખર બે ચીજ જુદી છે, ન્યારી ન્યારી છે, એકમાં બીજાને કાંઈ લેવા દેવા નથી. આપણે એ ચર્ચા વિજ્ઞાનના પ્રયોગની કરીએ છીએ ત્યારે પ્રાથમિક પ્રયોગ કેવી રીતે લઈએ છીએ કે જીવને પરમા સ્વપણાની માન્યતાની ફળ શ્રુતિ શું છે કે હરખની શોભ, જે તે પ્રસંગે જીવને હર્ષ થાય છે, હર્ષ વેદાય છે. એટલા માટે આ વાતને દૃષ્ટાંતમાં લેવામાં આવે છે કે એક સર્વ સામાન્ય અનુભવ છે બધા જીવોનો, બધા મનુષ્યોનો, એટલે એનું દૃષ્ટાંત સમજવા માટે લેવું પડે. અને પ્રયોગમાં પણ એ જ વાતને લેવી પડે, જે વાત દ્રષ્ટાંત સમજવામાં આવે એ જ વાતનો પ્રયોગ પછી કરવામાં આવે છે. તો હર્ષ અને શોક છે એ વેદનનો વિષય છે અને અનુભવનો વિષય છે, અને વેદજ્ઞાન દ્વારા પણ અનુભવ જ કરવો છે. વેદજ્ઞાન દ્વારા આત્માનો વિચાર નથી કરવો, પણ વેદજ્ઞાનથી આત્માનો અનુભવ કરવો છે. એટલે જે સ્વાનુભવ કરવો છે એની કાર્ય પદ્ધતિ પણ અનુભવ પદ્ધતિ જ હોવી જોઈએ, તો જ અનુભવથી અનુભવનું કાર્ય થાય. અનુભવના કાર્ય માટે અનુભવનો પ્રયત્ન જ કામયાબ છે, સફળ છે. અનુભવ રૂપી કાર્ય માટે બીજો એ અનુભવ સિવાયની કોઈ પદ્ધતિ હોય કાર્યની, બધું નિષ્ફળ જશે. એ સહેલાઈથી સમજી શકાય એવી વાત છે.
અનુભવના કાર્ય માટે અનુભવનો
જ પ્રયત્ન જોઈએ. હવે અત્યારે અવળો ઉલટો અનુભવ થઈ રહ્યો છે કે કોઈ પ્રસંગ બનતા આ જીવને હર્ષ થાય છે, કોઈ પ્રસંગ બનતા આ જીવને શોક થાય છે, દુઃખ થાય છે. આ બંને અનુભવ ગોચર ભાવો છે. પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માનીને થાય છે, અથવા તો જે પદાર્થમાં મારા પણ છે ત્યાં જ અલગ શોક થાય છે. એવો જ પ્રસંગમાં જ્યાં મારા પણ નથી ત્યાં અલગ શોક નથી થતો. બરાબર છે, દુનિયાના પ્રસંગો તો બધા દેખાય છે, પણ જેને જેમાં પોતાને પોતાપણું કર્યું છે ત્યાં જ હરખ થશે કે શોક થશે, એ સિવાય કોઈ જગ્યાએ નહીં. એવા જ પ્રસંગ અનેક જાણવા મળશે જ્ઞાનને. એટલે જ્ઞાન જાણે તેથી સુખ દુઃખ નથી, પણ મમત્વપૂર્વક જાણે ત્યારે એને સુખ દુઃખ છે. તો મમત્વમાં શું કર્યું કે જળ અને ચૈતન્ય પદાર્થને શેરભેર કર્યા, મિશ્ર કર્યા, ત્યારે મમત્વ થયું છે. જો બેની એકતા ન કરવામાં આવી હોત તો જુદું રહી ગયું, તો મમત્વ નથી. તો જ્યાં મમત્વ નથી ત્યાં દુઃખ નથી, જેનું મમત્વ નથી એનું દુઃખ નથી, એનું સુખે નથી. ખબર પડે કે ભાઈ ફલાણા તો બહુ સુખી થઈ ગયા, તો આપણે શું લેવા દેવા, કાંઈ નહીં. કોઈનું સુખ જોઈને કાંઈ પોતાને સુખ થતું નથી. એટલે હવે જ્યાં પોતાને હરખ શોખ થાય છે ત્યાં તપાસવાનું છે, ત્યાં અવલોકન કરવાનું છે કે જે પદાર્થ થી તને હર્ષ થયો એ પદાર્થ આત્મામાં આવ્યો કે ન આવ્યો. તો અત્યારે આત્મા એટલે બીજી કોઈ ખબર નથી કે આત્મા શું ચીજ છે, પણ મારામાં આવ્યો કે ન આવ્યો, અને મારામાં આવ્યો એટલે કે જ્ઞાનમાં આવ્યો કે ન આવ્યો. પર પદાર્થ જ્ઞાનમાં આવી ગયો, કોઈ જ્ઞાનને મળી ગયો, જ્ઞાન એટલે જ્ઞાનને અને પર પદાર્થને એકમેક પણ થઈ ગયો, મળી ગયા એકબીજામાં, જ્ઞાનમાં કાંઈ આવ્યો. જે પદાર્થ જે કારણે શોક થયો દુઃખ થયો તો તપાસી લે જ્ઞાનને કે મારામાંથી શું ગયું. જ્ઞાન એટલે પોતે મારામાંથી શું ગયું છે. જો આ તપાસણી ચાલુ રાખે તો અનેક પ્રસંગો એને અનુભવ ગોચર થાય છે, અનેક પ્રસંગોનો અનુભવ એને સ્પષ્ટ થાય છે કે ખરેખર મારામાં કાંઈ આવતું નથી અને હું હરખાઈ જાઉં છું, મારામાંથી કાંઈ ઘટતું નથી, જાતું નથી, છૂટતું નથી અને હું દુઃખી થઈ જાઉં છું. નથી મળતું, નથી મારામાંથી કાંઈ જાતું, મને કાંઈ નવું મળતું નથી, મારામાં છે મારા જ્ઞાનમાંથી કાંઈ જાતું નથી, અને હરખ શોખ જે થાય છે એવું એને પછી પાછળનો બધો કાળ સમજાઈ જાય છે. અનંત કાળમાં મને કાંઈ મળ્યું નથી અને ઘણા પ્રસંગે હું હરખાઈ ગયો છું, અનંત કાળમાં મારામાંથી કાંઈ ગયું નથી અને ઘણા પ્રસંગે હું દુઃખી 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 દુઃખીનો ડાળિયો થઈ ગયો છું, હેરાન હેરાન થઈ ગયો છું, પણ મારામાંથી કોઈ દિવસ કાંઈ ગયું નથી, હું તો અખંડ તત્વ જ્ઞાનમય એમ કેમ છે. એ વાત જ્યારે અવલોકનથી જણાય છે ત્યારે કોઈ અંશે પરનો કોઈ અંશ સ્વ અંશમાં આવતો નથી, સ્વનો જ્ઞાનનો કોઈ અંશ પરમાં પડતો નથી, જાતો નથી. એમ અંશે અંશથી એટલે જ્યાં ક્યાંય પણ એક અંશે પણ એકત્વ કરવાનું બેસે કરવાની વાત નથી રહેતી, પણ અવલોકનનો પ્રયોગ હોવો જોઈએ. વિચારથી તો આ વાત સમજાય એવી છે, પણ વિચારથી સમજાય અને અવલોકનથી સમજાય એમાં બહુ મોટો ફરક છે. વિચારથી સમજાય છે ત્યાં સુધી સમજવાની અનુભવ પદ્ધતિ નથી, અને પોતાના અનુભવને પકડીને અવલોકન કરાય છે ત્યારે અનુભવ પદ્ધતિથી સમજાય છે. અનુભવ પદ્ધતિથી સમજાય છે એ ભૂલાતી નથી. જે રોટલીનો દ્રષ્ટાંત લઈએ છીએ કે રોજ હજાર વખત રોટલી બનાવતા જોઈએ પણ રોટલી બનાવતા ન આવડે, કરીએ તો બનાવવાનો પ્રયત્ન કરીએ તો જ બનાવતા આવડે, પછી ભલે પાંચ વખત ન આવડે ને છઠ્ઠી વખત આવડે. એ જે અનુભવ સિદ્ધ કાર્ય થાય છે જોવાથી એ સમજાય છે ખરું કે આવી રીતે રોટલી બને છે, સમજાય છે ખરું, પણ આવડતું નથી. એ તો પોતે એનો પ્રેક્ટિસ કરે તો જ આવડે, એમ અવલોકન પદ્ધતિ છે. એ પ્રેક્ટિસનો વિષય છે કે જ્યારે જ્યારે પોતાને અનુભવ થાય ત્યારે અવલોકનમાં ઉતરી જાય, શેનું દુઃખ થયું, શેનું સુખ થયું, પોતાના અનુભવને તપાસવા લાગે અને અનુભવથી જોવે કે આ ખોટું થાય છે, કાંઈ એવું નથી, કાંઈ એવું નથી. એ રીતે જો વેદના પ્રયોગ ચાલુ રાખે તો પ્રથમ ભાવભાષણ આવે છે, પછી એના ફળ સ્વરૂપ નિર્ણયનું કારણ પણ ભેદ જ્ઞાન છે, અને ત્યાર પછીના ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે સ્વાનુભવ છે. પ્રસંગે પ્રસંગે અને કાર્ય કાર્ય તપાસ કરે, અને ભૂલે પણ વારંવાર જ કરે છે ને, વારંવાર જ ભૂલ કરે છે ને, પોતે બી વારંવાર જ ભૂલ કરે છે. તો જ્યારે જ્યારે ભૂલ કરે ત્યારે ભૂલ ન થાય એની એને પોતાને કાર્ય પદ્ધતિ ચાલુ કરવી જોઈએ, તો જ ભૂલ ટળે, નહીતર ભૂલ ન ટળે.
કરતા કરતા કરનાર પોતે છે એમ પાછો ભાવ, પછી એના પછી દ્રઢ થતો જાય ને
વિચાર પદ્ધતિથી આગળની કાર્ય પદ્ધતિ આ છે. જે પ્રયોગ પદ્ધતિ છે એ વિચાર પદ્ધતિથી આગળની કાર્ય પદ્ધતિ છે, અને એ જ કાર્ય સિદ્ધિનું કારણ છે. માત્ર વિચાર છે એ એમાં કાર્યસિદ્ધિ નથી, એટલે વિચાર બળથી આગળ જઈને જ્ઞાન બળમાં આવવું પડે છે. સવારે બોલાવે ને જિજ્ઞાસા બળ, વિચાર બળ, જ્ઞાન બળ, ધ્યાન બળ, એ બધી જે વાત હતી એમાં વિચાર બળમાં એમાં આવીને આગળ ચાલવામાં આ જ્ઞાન બળનો પ્રયોગ છે.
અવલોકન और ભેદ જ્ઞાન में क्या फर्क है? अवलोकन और ભેદ જ્ઞાન में, अवलोकन के बाद ભેદ જ્ઞાન શું होता है? पहले अवलोकन में देखना होता
है. अवलोकन पूर्वक ही ભેદ જ્ઞાન होता है, उसके सिवा ભેદ જ્ઞાન नहीं होता है.
अच्छा, अवलोकन मतलब देखना हुआ और ભેદ જ્ઞાન मतलब?
अवलोकन का विषय शुरू शुरू में बहुत रहता है, फिर वो ભેદ જ્ઞાન पर आ जाता है आगे जाकर.
अवलोकन मतलब तो सिर्फ देखना हुआ एक बार, तो जैसे अवलोकन का जो स्टेज हुआ पहले उसमें देखना हुआ कि क्या हो रहा है.
हाँ,
फिर क्या हो रहा है उसमें?
शुरू में भेद ज्ञान नहीं होता है, शुरू में अवलोकन का अभ्यास होता है, ऑब्जर्वेशन चलता है. वो ऑब्जर्वेशन में चलता है, उसमें कोई उद्देश्य लेकर के अवलोकन करता है. अवलोकन जिसने चालू किया उसका कोई उद्देश्य है, तो उस उद्देश्य के उद्देश्य का दृष्टिकोण हाथ में है और अवलोकन चलता है, तो वो जीव भेद ज्ञान पर आता है. ऐसा ભેદ જ્ઞાનનું સ્ટાર્ટિંગ ત્યાંથી થાય છે. નહીતર શું થાય કે ભેદ જ્ઞાનનો વિચાર થાય પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ ન થાય,
રટન હો જાતા હૈ.
આપણે ગુરુદેવની કૃપાથી ભેદ જ્ઞાનનો વિષય તો સમયસર આખો ભેદ જ્ઞાનનો ગ્રંથ છે, એટલે સમયસર અનુસાર ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે, વાતો ચાલે છે, પણ થિયરિટિકલ બુદ્ધિ ચાલે છે. ભેદ જ્ઞાનના પ્રયોગની ચર્ચા નથી, अपना मुख से समाधि समय सार गुरुदेव वारंवार खतरा समय सार में आखा समय सार में बढ़ा ज अधिकार में वेद ज्ञान नो विषय आचार्य महाराजे लीधो से અને એમ કહીએ કહીએ કે બધા અધિકારમાં અધિકારના પારા પારા પારે પારો જુદો એક પારો ભારો તો બીજો પારો નથી પણ સળંગ સૂત્ર ભેદ જ્ઞાન છે આખા સંદેશાનું સળંગ સૂત્ર લઈએ તો ભેદ જ્ઞાન છે એટલે બધા જ અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય પોતે લીધો છે સારી રીતે અને પદ્ધતિ પ્રયોગાત્મક છે આચાર્ય મહારાજ પણ જીવ પોતાની યોગ્યતાની કચાશને લઈને અથવા યોગ્યતાની ક્ષતિને લઈને એ વિષયને વિચાર અને વિકલ્પમાં સીમિત કરી નાખે છે કેમ કે પ્રયોગ પણ વિચાર દ્વારા જ સમજવો પડે છે પહેલાં પછી એ પ્રયોગનો પ્રારંભ થાય છે પણ એ પ્રયોગનો પ્રારંભ અયોગ્યતાને લઈને જીવ નથી કરતો એટલી યોગ્યતા નથી પાત્રતા નથી એટલે શું કરે છે કે એ વિષય વિચારમાં સીમિત થઈ જાય છે વિચારમાં જે વેદનાનો વિષય જે પ્રયોગનો છે ખરેખર તો જે પ્રયોગનો વિષય છે એને સમજતી વખતે સમજણના પાંજરામાં જ પૂરી દીધો અને પ્રયોગ સુધી ન આવ્યો તો એ વિચાર સફળતા નહીં થાય એ વિચાર નિષ્ફળ જશે કેમ કે જે મીઠાઈ છે એ ખાવાની ઈચ્છિત છે એ સૂંઘવાની કે જોવાની ઈચ્છિત નથી અને માણસ સૂંઝ્યા કરે ને જોયા કરે તો એમ પેટ ભરાય નહીં ખાય તો જ પેટ ભરાય એમ વેદનાનો વિષય પ્રયોગ કરવાનો છે એના વખાણ કર્યા કરો એની ચર્ચા કર્યા કરો એનો વિચાર કર્યા કરો પણ જો પ્રયોગ ન કરવામાં આવે તો શું એનો અર્થ છે કે મીઠાઈ બહુ સારી એના જેવી વાત થઈ ગઈ વિચારથી સમજી લે પણ અનુભવ કાળે તો હવે નથી એવું કરવાનું એનો વિચાર અહીંયા જે એક વચન આવ્યું પેરેગ્રાફ કે ભેદ જ્ઞાન વડે ઓર અને નિજના અંશ અંશને ન્યારા ન્યારા જાણે પણ કેવી રીતે આ પ્રશ્ન છે સમજવામાં વાત સાદી છે કે જડના અંશને ચૈતન્યમાં મેળવવાના નથી ચૈતન્યના અંશને જડમાં મેળવવાના નથી રાગના અંશને જ્ઞાનમાં મેળવવાનો નથી જ્ઞાનના અંશને રાગમાં નથી પણ પ્રયોગાત્મક રીતે જાણે એનો અર્થ આ છે જાણે એટલે વિચારીને જાણે સમજમાં જાણે એટલી મર્યાદામાં આ વાત નથી જ્યારે જ્ઞાનનું જ પ્રકરણ છે ત્યારે એટલી મર્યાદામાં આ વાત નથી અનુભવ પણ પ્રયોગથી અનુભવ કરીને તો એને જાણી કરાવે છે પત્રમાં આવે છે કે અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે યાદ નથી એક પત્રમાં આવે છે અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે એટલે જે ઓલો ઇન્ફોર્મેશન મળે છે એને જ્ઞાન નથી કહેતા કે જાણવા મેળવીને જ્ઞાન નથી કહેતા આમ ભેદ જ્ઞાન થાય એમ જાણવા મેળવીને જ્ઞાન નથી કહેતા અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહે છે અહીંયા દીપચંદજી એને એમ કહેશે કે સમજણને નું અમલીકરણ કરવું તેનું નામ જ્ઞાન છે પોતે એવો શબ્દ આપે છે મૌલિક ભાષા છે ને અમલીકરણ લીધું
સમજણને પ્રયોગમાં મૂકવું
કે સમજણને લાગુ કરવી એમ કહો પ્રયોગમાં મૂકવી કહો એનો સમજણનો અમલ કરવો એમ કહો એમ પોતે એવો શબ્દ આપે છે આગળ આવશે હું ઉપયોગી એટલે ઉપયોગ સ્વરૂપી ઉપયોગીનો અર્થ છે ઉપયોગ સ્વરૂપી હું જ્ઞાન સ્વરૂપી કહો કે ઉપયોગ સ્વરૂપી મારો ઉપયોગિત્વ ગ્રંથો ગાય છે, સદગ્રંથોમાં જે આત્માના ગુણ ગાયા છે, આત્માની મહિમા ગાય છે, એ મારું ઉપયોગિત્વ છે, એ ગ્રંથો ગાય છે, એ મારું જ ગીત છે. એ તો બહુ કહેતા કે ભાઈ સરોજન ભગવાને દિવ્ય ધ્વનિમાં તારા જ ગીત ગાયા છે, એટલે તારી જ મહિમા કરી છે. માણસ બહુ મહિમા કરે ત્યારે ગીત ગાય ને. સર્વજ્ઞ ભગવાને દિવ્ય ધ્વનિમાં આત્માના એટલે તારા જ ગીત ગાયા છે, બીજા કોઈના ગીત નથી ગાયા. એવો તું મહિમાવંત પદાર્થ છો, ગ્રંથો પણ તારો જ ઉપયોગિત્વ ગાય છે. હું દેખું જાણું છું, એટલે કે હું દેખું જાણું છું કે મારો વ્યાપાર છે ઉપયોગનો. આ નિશ્ચય હું દેખનાર જાણનાર છું અથવા જ્ઞાતા દ્રષ્ટા છું, એવો સાદો અર્થ કર્યો છે. દેખું જાણું છું એટલે કે હું દેખું જાણું છું એ સિવાય બીજું કાંઈ કરતો નથી, કરી શકતો પણ નથી. બસ ગાંધીજીના પ્રશ્નો છે, બહુ સરસ વાત કરી છે. આત્મા શું કરે છે, આ પ્રશ્નનો ઉત્તર છે. આત્મા શું છે અને આત્મા શું કરે છે, બે પ્રશ્ન, ત્રણ પ્રશ્ન પૂછે છે. આત્માને કર્મ નડે છે કે
530
પત્રાંક છે અને પાનું 424 છે, 425 પાના ઉપર ઉત્તર છે. પ્રશ્ન 424 પાના ઉપર છે. દરબનથી લખેલા કાગળનો જવાબ છે. દરબન કાગળ લખ્યું છે પોતે. બગલો કર્યો છે ને આ બાજુ, એમાં એનો ઉત્તર છે. એમાં છેલ્લી દોઢ લીટીમાં મુદ્દો છે, આપણે જે ચર્ચા કરી છે કે વાસ્તવ્ય વિચાર કરીએ છીએ એટલે પદાર્થના સ્વરૂપનો વાસ્તવિક વિચાર કરવાથી એમ ખરેખર સમજાય છે કે આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. ઘટપટાદીનો કરતા થઈ શકતો નથી એ વાત ખ્યાલમાં આવે છે, પણ ક્રોધાદીનો કરતા નથી થઈ શકતો. ક્રોધ તો કરે છે આત્મા. શું દીપચંદજી કહે છે કે આત્મા તો દેખવું જાણે છે, આત્માનું કાર્ય દેખવું જાણવું છે, ક્રોધ કરવો એ આત્માનું કાર્ય નથી. કેમ કે આત્માને સ્વભાવરૂપ આત્મા લેવો છે. જો સ્વભાવે કરીને આત્મા ક્રોધ કરી શકતો હોય તો એ ક્રોધને મટાડી ન શકાય, એનું સ્વાભાવિક કાર્ય છે. માટે વાસ્તવિક વિચાર જો કરવામાં આવે આત્માને તો ગાંધીજીને કેટલી સૂક્ષ્મ વાતો લખી છે. ગાંધીજી કેટલું સમજાય છે એ બીજી વાત છે, શું પોતે કેટલી વાત મૂકી દીધી છે એક લીટીમાં પણ, કે વાસ્તવિક વિચાર કરે છે આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામ નો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. આત્મા તો દેખે જાણે છે કે હું તો દેખું જાણું છું, એમાં શું છે કે ક્યાં સુધી જીવ ક્રોધાદીનો કરતા છે, કે જ્યાં સુધી ક્રોધાદી વિભાવમાં હું પણ સ્થાયું છે ત્યાં સુધી કરતા છે. જ્યારે જ્ઞાનમાં હું પણ સ્થાપ્યો ત્યારે ક્રોધાદી થતા માલુમ પડે છે, પણ હું કરું છું એમ કરતા પણ થતું માલુમ પડતું જ નથી. આ એક પરિસ્થિતિ બદલાઈ જાય છે, મળતા નથી રાગ. રાગ અને ક્રોધ જ્ઞાન દશામાં પણ હોય છે, જ્ઞાનીને પણ પ્રશસ્ત અપ્રશસ્ત આદિ રાગાદિ ભાવ થાય છે, તારે તો છે રાગ દ્વેષ થાય છે, પણ કરતા ભાવે થતા નથી. અને હું કરું છું એવું ભાષ્યમાન પણ થતું નથી, અસ્તિત્વ ખસી ગયું ને, હું પણ ખસી ગયું એમાંથી. એ નિર્જરા અધિકારમાં રાજમુનજીએ બહુ સરસ છે પ્રશ્નિકાની અંદર સમયસાર પ્રશ્નિકા કે જ્ઞાની કોને કહીએ કે જેણે પોતાના થતા વિભાવમાંથી અસ્તિત્વ ખસેડી લીધું છે તેને જ્ઞાની કહીએ. પહેલાં થતું હતું, હવે જેણે એ વાત ખસેડી લીધી છે કે નહીં હું ત્યાં નથી, હું જ્ઞાનમાં છું, એનું નામ જ્ઞાન છે. અને એ જ્ઞાની આત્માનો વાસ્તવ્ય વિચાર કરે છે ત્યારે એમ સમજાય છે ખરેખર આત્મા સ્વભાવે કરીને ક્રોધાદી કરી શકતો જ નથી, જેમ ઘટપટાદી કરી શકતો નથી તેમ. જેમ ઘટપટ કરવામાં પરપદાર્થના પુદ્ગળ પદાર્થના કાર્યો કરવાનો આત્માનો અધિકાર નથી, એમ જ વિભાવ કરવાનો આત્માનો અધિકાર નથી. જે વિભાવ કરે છે તે પોતાનો અધિકાર બહાર જઈને કરે છે, અનધિકૃતપણે કરે છે, એની સજા સંસાર છે, એની સજા જન્મ મરણ પરિભ્રમણ છે. કેમ કે લિમિટ બહાર જઈને અધિકાર બહાર જઈને કામ કરે છે. પછી જ્યાં કરતા પણ હું ગયું ને ત્યાં નાશ કરવા પણ પછી નથી. પછી એ જુએ છે કે આ વિભાવ તો સ્વયં ટળતો જળતો સ્વયં નાશ થઈ ગયો છે, મારે કરવાનો ક્યાં પ્રશ્ન છે. બહુ સૂક્ષ્મ ચર્ચા ચાલી છે બાબુ કે પાસે ઇસકા સ્મરણ હોવા તો ચર્ચા ચર્ચા તો ચલતી હતી ધારાવાહિક એસે બોલ દેતે કે યે જો વિભાવ હૈ વો તો હમકો પ્રત્યક્ષ તૌર સે વો જર્જરિત હોતા હુઆ જાતા તો હૈ, કોઈ વિભાવ ટિકતા તો નહીં, હર વિભાવ ચલા જાતા હૈ મિટ જાતા હૈ. તો એસે મિટ જાતા નહીં હૈ, હમકો યે દિખતા હૈ કે વો જર્જરિત હોતા હુઆ નિર્બળ શબ્દ કે જગ્યા વસ્તુ બોલીએ કે જૈસા એ કપડા જર્જરિત હો ગયા તો ફિર કિતના કિતના ભી ઉસકો ટિકાને કો સાધન કરો ઉસકી અવસ્થા હી જર્જરિત હો ગઈ, યે ટિકને વાલી ચીજ નહીં. એસે વો પ્રત્યક્ષ તૌર સે જર્જરિત હોતા હુઆ આતા હૈ, જર્જરિત હોતા હુઆ ચલા જાતા હૈ, વો પ્રત્યક્ષ તૌર સે હમકો દિખતા હૈ. બસ વાત ખતમ, ઉસકો નાશ ક્યાં કરે, જે જર્જરિત થઈ ગયો એને હું નાશ કરવો એમ કે છે. સૂક્ષ્મતા સે બાત ચલી થી બહુ સૂક્ષ્મતા છે, તીવ્ર કષાય કી વો બાત નહીં થી, મતલબ જો ભી વિકલ્પ ઉઠતા હૈ મંદ કષાય રૂપ સૂક્ષ્મ વિકલ્પ ભી ઉઠતા હૈ, લેકિન નાશ પામતા હૈ ઉતની બાત નહીં, વો જર્જરિત હોતા હુઆ જાતા હૈ, ગિરતા હૈ, ઉસકા અભાવ જરૂર હોતા હૈ, લેકિન વો જર્જરિત હોતા હુઆ દિખને મેં આતા હૈ. ઐસે ઐસે કોઈ ચીજ સામને દિખને મેં આવે ને ઐસે વો બાત નહીં.
આજે યાદ આવે આપણા પ્રસંગે નોંધ બની જાય.
એમ વિચારવાનું છે કે સેકન્ડ એડિશનમાં લેવું કે કેમ, કોઈ કોઈ વાત
ને આ પ્રસંગે જ્યારે નાશ પામે છે અને જર્જરિત થઈને જાય છે, એમાં ઘણો
જર્જરિત હોતા હોવા નાશ થાય
એટલે બધું ને એ
કમબેક નહીં હોઈ શકતા, પુનરાગમન નહીં હોઈ શકતા, સપોર્ટ નહીં મળતા હૈ. આટલા પાવર છે સપોર્ટ નહીં મળતા તો એકદમ જે છે સ્ટ્રેન્થ ટુ લૂઝ વીકન હોકર
જતા
વાપસ કમબેક નહીં હોઈ શકતા.
બહુ અચ્છા
એક્સપ્રેશન છે.
નાશ થાય છે ને જર્જરિત થઈને નાશ થાય છે, પાછળનો જે ટોન છે એ આખો જુદો છે.
પ્રત્યક્ષ તો છે
ઓર દીખતા હૈ વો ભી પ્રત્યક્ષ તો છે, પ્રત્યક્ષ તો છે
દીખતા હૈ. ખુદ તો એક દેખને વાળા રહે જાતા હૈ, પેદા રાગ હોતા હૈ વો સ્વયં હોતા હૈ, પર જર્જરિત ભી સ્વયં હો જાતા હૈ તો નાશ ભી સ્વયં હો જાય. હમ તો દેખતા હૈ ઉસકો, દેખો ક્યા ઇસકી હાલત હૈ, ખુદ તો અલગ રહ ગયા ભિન્ન રહ ગયા ઉસકો, એસા એ સબ તો હમે બરાબર કરતા એમ પોતાના જ્ઞાતા દ્રષ્ટાપણા ની દ્રઢતા થતા આનંદ વધે, આત્માનો જે આનંદ છે એ ઉભરાઈને બહાર આવે છે. આનંદના અનુભવ માટે આનંદનો વિકલ્પ નથી, પોતે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપમાં ઉદ્યમવંત છે, પુરુષાર્થવંત છે અને આનંદ ઉપરનું લક્ષ્ય નથી, વિકલ્પ નથી, ઉભરાઈને બહાર આવે છે, સ્વયં જ ઉભરાઈને બહાર આવે છે, આનંદ વધે છે. હવે બરાબર જ્ઞાન થાય છે ત્યારે કે પર પરિણતિને મેં મારી કરી છે, એટલે વિભાવની જે ધારા ચાલે છે એક પછી એક પછી એ બધી પર પરિણતિ છે, એને મેં મારી કરી છે એટલે એમાં મારું અસ્તિત્વ મેં સ્થાપ્યું છે, હું પણ કર્યું છે તે હું ન કરું તો એવી માન્યતા ન થાય, તો ભૂત ભરેલી માન્યતા ન થાય, મીઠ્યા માન્યતા ન થાય. મેં મારી પરમા માન્યતા કરી, અત્યાર સુધી મેં શું કર્યું કે મેં મારી પરમા મારાપણાની માન્યતા કરી અને હવે હું નિજમાં નિજ રૂપ માનું, હવે હું મારામાં જ મારું સ્વરૂપ માનું, તો માનતા મેં તો મુક્તિની સાથે મારી સગાઈ થઈ. જ્યાં મેં મારો મારામાં મારાપણું કર્યું તો મોક્ષ સિક્યોર થઈ ગયો એમ કેમ છે, સગાઈ થઈ એટલે લગ્ન ત્યાં જ કરવાના એમ નક્કી થઈ ગયું, એમ હવે મોક્ષ તો પ્રાપ્ત થવાના જ, એટલે સમ્યક દર્શન અને સાચી માન્યતા થતાં મોક્ષની પ્રતિતિ આવી જાય છે, વિશ્વાસ આવી જાય છે કે મોક્ષ થશે કે કેમ એ પ્રશ્ન નથી, નિયમથી મારો મોક્ષ થવાનો છે, અલ્પકાળમાં મારો મોક્ષ થવાનો છે, વિશ્વાસ આવી જાય છે. પત્રમાં આવે છે ત્રિ દ્રષ્ટિ પ્રકાશ, કે પહેલાં એમ વિચાર આવતો તો બહુ મોક્ષ તો બહુ મોટી વાત છે, ભારી ભારી લગતા હતા, લેકિન મોક્ષ ઇતના સુગમ હૈ એસા લગાવ તો હે ગુરુદેવ આપકે કૃપા હૈ એસા એસા એમ કરીને ગુરુદેવ ઉપર લઈ ગયા છે. પછી વાત કે સહજ માત્રમાં મોક્ષ થાય છે જીવન, આમાં કોઈ મોટી વાત નથી, એ તો ગુરુદેવ તમારી કૃપા છે. આ વાત બરાબર પરિણામમાં આવી ગઈ, અનુભવમાં આવી ગઈ વાત. હવે હું નિજમાં નિજરૂપ માનું તો માનતા વેત, માનતા વેત જ મુક્તિને સાથે મારી સગાઈ થઈ અવશ્ય થઈશ, એટલે મુક્તિ મને મળશે જ. કર્મના ભ્રમનો વિયોગ થતાં, ભ્રમ એટલે ભ્રમ, અહીંયા ભ્રમનો અર્થ ભ્રમ લેવો, કર્મનો ભ્રમ એટલે કર્મભાવમાં હું પણ આનો ભ્રમ, કર્મ પ્રસંગમાં મારો પ્રસંગ છે, મારો ઉદય છે, આ મારો આકરો ઉદય છે, આ મારો સારો ઉદય છે, એ બધા ભ્રમ છે.
ઉદયમાં મારા,
ઉદયમાં મારા એ કર્મનો ભ્રમ છે. કર્મના ભ્રમનો વિનાશ થતાં જ નિજ સુખ થાય છે. કર્મના ભ્રમનો વિનાશ થતાં નિજ સુખ થાય છે. ભ્રમ છૂટતા જ નિરાકુરતા થઈ જાય છે. આકુરતા જેટલી છે એ બધી ભ્રમણાને લઈને છે. કે જેવો ભ્રમ ભાંગ્યો કે મારે કર્મ પ્રસંગ સાથે લેવા જ દેવા કાંઈ નથી, ન લાભ છે ન નુકસાન છે, કાંઈ લેવા દેવા છે, કોઈ સંબંધ છે, કાંઈ નથી, સોએ સો ટકા હું ભિન્ન છું, જુદો છું, એમ જ્યાં ભ્રમનો નાશ થયો ત્યારે નિજ સુખ થાય છે. એ નિજ સુખ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. બધું ફેર વાત કહે છે, દરેક વાત ચર્ચા કરી એને વળી કેવી રીતે થાય એમ કરીને એ વિષય પાછો ઉપાડે છે. મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. જો પેલા એમ કીધું કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ છે, તો જ્ઞાનરૂપ વસ્તુમાં તો અનંત સુખ પણ છે, અનંત આનંદ પણ છે, તો મારું અનંત સુખ પણ મારા ઉપયોગમાં છે. ક્યારે? કે ઉપયોગ યથાસ્થાન રૂપ કરવામાં આવે ત્યારે. જો ઉપયોગ અસ્થાને લઈ જવામાં આવે છે, જ્યાં ઉપયોગનું ઘર નથી, જ્યાં ઉપયોગનું સ્થાન નથી, ત્યાં જો ઉપયોગને લઈ જવામાં આવે છે તો દુઃખ થાય છે. જો અસ્થાને લઈ જતા ઉપયોગથી દુઃખ થાય તો સ્વસ્થાને લઈ ઉપયોગને લઈ જવામાં આવે તો સુખ થાય, તો આપોઆપ સિદ્ધ થાય એવી વાત છે. એટલે એમ કહ્યું કે ઉપયોગમાં સુખ છે, મારો અનંત સુખ મારા ઉપયોગમાં છે. બહુ શૈલી સુંદર છે એમની, જે શૈલી છે અનુભવ પ્રકાશ ગજબ કરી છે. મારો અનંત સુખ મારા ઉપયોગમાં છે અને તે મારો ઉપયોગ તો સદામાં કરું છું. એવો ઉપયોગ તો હું ધારણ કરું છું, મારો ઉપયોગને ક્યાંય લેવા જવાનો નથી કોઈ દુકાને, કે ભાઈ મને ઉપયોગ ના, મારે ઉપયોગ જોઈએ છે, ઉપયોગને તો હું સદાય કોઈ લાવવાની ચીજ નથી, ન મળવાની ચીજ નથી, ઉપયોગને હું ધારણ કરી રહ્યો છું, મારો આનંદ શું કહેવા છે.
મારો અનંત સુખ મારા ઉપયોગમાં છે,
આ તો ઉપયોગમાં ઊંડા ઉતરી જવા જેવું એક વચન એવા છે. જો મારા ઉપયોગમાં મારો સુખ હોય તો ઉપયોગ તો હું ધારણ કરું છું, મારે મારે તો મારા ઉપયોગને ક્યાં લેવા જાવ છો, મારો અનંત સુખ જ મારા ઉપયોગમાં છે. વાત એટલી છે કે એ ઉપયોગમાં હું ઊંડો ઉતરતો નથી, એટલે મારું સુખ મને મળતું નથી, બાકી અનંત સુખ ત્યાં છે, ત્યાંથી જ પત્તો ખાય છે. ઉપયોગ ને ઉપયોગમાં લઈ જાય, ઉપયોગ ને બીજે લઈ જાય છે, એના બદલે ઉપયોગ ને ઉપયોગમાં જ લઈ જાય. સુખ ઉપજે છે, આનંદ ઉપજે છે, શાંતિ ઉપજે છે. અને એવી આત્મિક શાંતિ આગળ મનની શાંતિ તો દુઃખ છે. કમ્પેરેટિવલી જોવામાં આવે તો મનની શાંતિ તો એની પાસે દુઃખ છે, કરે સુખ નથી. એટલે જળમાં જેમાં જ્ઞાન નથી તેમ રાગ અને પુદ્ગળ બંનેમાં ઉપયોગ નથી, રાગમાં પણ જ્ઞાનનો ઉપયોગ નથી અને જળમાં પણ નથી. અન એટલે અનુપયોગમાં, બે લઈ લીધા, અનુપયોગમાં અનાદિથી રત થઈને એમાં રત થઈ ગયો, અનુરાગી થઈ ગયો, રત થઈને સુખ સ્થાનક, સુખનું સ્થાન, સુખનું ઘર એવા ચેતનાને અથવા ઉપયોગી મિલો, તેથી સુખ ક્યાંથી થાય? સુખ ક્યાંથી થાય?
ચેતનને ભૂલી અનુપયોગી કરે જળમાં
અને રાગમાં રક્ત થઈ ગયો. એક એક કપડા એવા છે હું તો ઉતરે માણસ તો કલાકો નીકળી જાય, મારા ઉપયોગમાં છે એ છે, એક તો નિરંતર વર્તી રહ્યો છે, એવું નથી કે એક સમય ઉપયોગ વગર ખાલી જાય છે. અને અનંત સુખ એમાં ભર્યું છે, ત્યાં જ અનંત સુખ છે, છે શું આખા કે છે, કેવી રીતે ઉપયોગમાં સુખ છે? કેટલી છે અગ્નિ?